તારીખ 13-2-1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 569 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 612
રાજચંદ્ર વચનામૃત પત્રાંક 569 ચાલે છે ચાલે બે પેરેગ્રાફ છે સંક્ષિપ્તમાં એનો સાર એ છે આત્મકલ્યાણનો વિચાર હોય તો જ આત્મજ્ઞાન થાય પણ એ આત્મકલ્યાણનો વિચાર અંતરાત્મામાંથી હોય બળવાનપણે હોય તો જ સામાન્ય આત્મકલ્યાણનો વિચાર આવે છે ત્યારે તે નિર્બળ હોય છે નિર્બળ હોવાનું કારણ અસત્સંગ છે અને અસત પ્રસંગો છે અસત્સંગમાં સત્સંગ સિવાયના બીજા માણસો સાથેના સંયોગમાં રસ લેવો અને અસત પ્રસંગ એટલે સંસારી પ્રસંગોમાં રસ લેવો બંનેનો ઉપાય એ છે કે અસત પ્રસંગ માટે આરંભ પરિગ્રહનું અલ્પપણું કરવું અને અસત્સંગ માટે અસત્સંગના વિરુદ્ધ સત્સંગનો આશ્રય કરવો એટલે કે સત્સંગમાં પોતાના પ્રયોજનને મુખ્ય કરવું અને ત્યાર પછીના પ્રસંગોમાં પણ પોતાના પ્રયોજનને મુખ્ય રાખવું તો અસત્સંગનું બળ ઘટી જશે ભલે સમય સત્સંગનો ઓછો હોય અને બાકીનો સમય વધારે હોય કે જેમાં અસત્સંગ ને અસત પ્રસંગો આવતા હોય ઉદયમાં તો પણ સત્સંગની અંદર એટલો રસ લીધો હોય અને પ્રયોજનની દ્રષ્ટિ કેળવી હોય તો બાકીના પ્રસંગો અને બાકીના સમયમાં જે નુકસાન થાય છે એ નુકસાનથી બચી શકાય અને વિશેષપણે આત્મવિચાર રહે પછી સંસારના પ્રસંગો ઉદયમાં આવશે તો પણ આત્મકલ્યાણનો વિચાર મુખ્ય રહેશે અને એ પ્રકારમાં જ્યારે જીવ આવશે ત્યારે એ સુવિચારણામાં આવશે અને એ સુવિચારણા આત્મજ્ઞાનનું કારણ બનશે આત્મજ્ઞાન મોક્ષનું કારણ બનશે તો સંક્ષેપ આપણે કાલે ચાલેલો અસત પ્રસંગોનું કારણ છે કેમ કે તમારી પાસે જે વ્યવસાય છે એ મોટા પ્રમાણમાં છે તો તમારે રોકાવું એના પ્રમાણમાં થવાનું છે અસત પ્રસંગો વધવાના છે એટલા ગવર્મેન્ટ ઓફિસરો સાથેના કામ વધવાના એટલા તમારા ક્લાયન્ટો સાથેના કામ વધવાના એટલા તમારા પ્રિન્સિપાલ સાથેના કામ વધવાના બધા અસત પ્રસંગો વધવાના અને પછી એ સંબંધોને લઈને એને ત્યાં જે જે પ્રસંગો આવશે એના ઇન્વિટેશન આવવાના પછી ત્યાં જવાનો પ્રસંગ ઊભો થવાનો આમ જઈએ તો શું લાભ નુકસાન થાય એ બધી વાત ઊભી થવાની કે ભાઈ આપણે આની આમ ગવર્મેન્ટ ઓફિસર મોટો છે આપણને આપણે એની સાથે કામ પડે છે અને ત્યાં પાર્ટી છે આપણને ઇન્વાઇટ કર્યા છે નહીં જઈએ તો ખરાબ લાગશે તો ગણતરીમાં લેશે ફલાનું થશે એ બધા અસત પ્રસંગો આવવાના અથવા જેટલો આરંભ પરિગ્રહ મોટો એટલી ઇજ્જત મોટી સંસારમાં તો એની આબરૂ એટલી મોટી હવે એ બધા જ્યારે ફંક્શનો હોય ને એમાં પોતે ન હોય તો પોતાની ગણતરીને આબરૂનો સવાલ વચ્ચે આવવાનો મારી જે બધા ગણતરી ગણે છે સમાજમાં મારું જે સ્ટેટસ છે મારું જે સ્થાન છે એ નહીં લે અને જેટલો આરંભ પરિગ્રહ વિશેષ એટલા અસત પ્રસંગો વિશેષ અને અસત્સંગથી તો જીવ ઘેરાયેલો છે કેમ કે સત્સંગનો સમય તો બહુ મર્યાદિત જ મળવાનો છે આખા દિવસમાં કલાક બે કલાક તમે ત્રણ કલાક કેટલો સત્સંગ કરો બાકીના 24 કલાકમાં અસત્સંગ રહેવાનો છે. ઘરમાં જો એક જ વિચારધારા હોય તો બહુ સારી વાત છે, તો ઘરમાં પણ સત્સંગ રહે, હાલતા ચાલતા પણ સતની ચર્ચા થાય. તો એવું તો આજે કોઈ હજારોમાં એકાદ કુટુંબ નીકળે છે, બાકી લગભગ એવું મળતું નથી. એ તો બહુ બહુ મોટા પુણ્યોદયની વાત છે. પણ એવું હોય કે ન હોય, પોતે જો સત્સંગની અંદર રસ લીધો હોય અને પ્રયોજનની દ્રષ્ટિ કેળવી હોય તો પોતે દરેક પ્રસંગમાં દરેક ઉદયની અંદર અસત્સંગમાં પણ પોતાના આત્મકલ્યાણના વિચારને મુખ્ય કરે, સાંકળે, જોડે અને એ જ રીતે એ દૃષ્ટિકોણથી એ પ્રવર્તે અને પરિણમે. એનું નામ સત્સંગનો આશ્રય કર્યો એમ કહેવામાં આવે છે. આપકે લીએ યહાં કી બાત કર રહે હૈ યા આગ્રા કી બાત કર રહે હૈ? આપ તો અભી તો યહાં હી હૈ. યહાં તો આપકો કોઈ એસા કોઈ સંસાર કા પ્રસંગ તો હૈ નહીં, સાંસારિક ઉદય પ્રસંગ હૈ નહીં. અબ બાત રહી મુમુક્ષુઓ કી, અબ મુમુક્ષુઓ કી બાત રહી તો મુમુક્ષુ મેં હમ દૂસરે મુમુક્ષુ કે પ્રતિ કિતના ખ્યાલ કરતે હૈ, પરલક્ષ કિતના કરતે હૈ, વો બાત ખ્યાલ કરના હૈ. અગર વો બાત કરતે હૈ તો હમ હમારા આત્મકલ્યાણ કો ગૌણ કરતે હૈ, નંબર એક. દૂસરા હમ ખાનપીન મેં કિતના રસ લેતે હૈ, નિંદ મેં હમારા પ્રમાદ કિતના હૈ. ઇસ તીન પ્રકાર કે ઉદય હૈ. એક હમારા શરીર સંબંધી હૈ, ઇસમેં રોજ કી નિપટને કી ક્રિયા હોતી હૈ, ઓર ખાને પીને કી ઓર નિંદ લેને કી, એ સબ ઉદયગત હૈ. દૂસરા હમારા જો બચ્ચે કા વો વગેરે કુટુંબ પરિવાર કા ઓર સગે સંબંધી કા યહાં કોઈ ઉદય નહીં હૈ, તો ઉદય હૈ મુમુક્ષુઓ કે સાથ રહેને કા, મુમુક્ષુઓ કે સાથ ઉઠ બેઠ કરને કા, બાતચીત કરને કા. ઉસમે હમારા પરલક્ષ કિતના રહેતા હૈ વો હમકો દેખના હૈ, કે હમ દૂસરે કા કિતના ખ્યાલ કરતે હૈ, ઓર હમારા ઉપયોગ બાર બાર કહાં જાતા હૈ, કિસકે પર જાતા હૈ, ઇસકા વિકલ્પ હમકો જ્યાદા આતા હૈ, ઉસમે હમ હમારા પ્રયોજન ક્યા હૈ, કે નિષ્પ્રયોજન યે સબ હમ કરતે હૈ, વો બાત કો હમકો દેખના પડેગા. ઇસ વત્ર હમકો વો બાત લાગુ પડતા હૈ. એસે હરેક કો અપને ઉદય અનુસાર જાગૃતિ રખ કરકે ये विचारधारा में आत्मकल्याण का विचार को मुख्य करना है, अपने प्रयोजन को मुख्य करना है. प्रयोजन को कभी गौण नहीं करना चाहिए.
ये प्रवृत्ति में रस रहा करे
ना, तो सत्संग में इतना रस नहीं आवे, तो सत्संग में रस नहीं आवे. और सत्संग में रस लीधो એટલે સત્સંગમાં જે વિચાર બળ આત્મકલ્યાણનું આવવું જોઈએ એ નહીં આવે. પરલક્ષ કર્યું તો સ્વલક્ષ નહીં આવે એમ. એટલે એને પરલક્ષ કર્યું તો સત્સંગની અસર ધોવાઈ જતા બહાર નહીં લાગે, અથવા સત્સંગની અસર જ નહીં ચડે, એ બધો પ્રકાર ઊભો થશે. આમ ધ્યેય નથી એટલે પછી ધ્યેય તો એક વખત બનાવવું જ જોઈએ. અનાદિનું જીવનું સંસારનું ધ્યેય છે, એટલે ધર્મ સાધનમાં પણ એને જ અનુસરે છે, પરિણામો ધ્યેયને જ અનુસરે છે. હવે જો ધ્યેય મોક્ષનું થાય, પૂર્ણતાનું થાય, તો સંસારના કાર્યોમાં પણ એ ધ્યેયને જ પરિણામ અનુસરશે. એનું નામ શું વિચાર? અને ક્લેરિટી એટલે ચોખ્ખું જ હોવું જોઈએ, બે જ વાત છે, ત્રીજી વાત નથી. ક્લેરિટી નહીં આવે, ન આવે એનું કારણ શું છે ભાઈ? કે અંદરનું સુખ દેખાતું નથી. બહારમાં ઈચ્છા થાય છે અને પદાર્થ મળે છે તો સુખ લાગે છે, અને સુખ નથી મળતું એ વાત સત્સંગમાં મળે છે. હવે એના ઉપર પોતે કેટલો ઊંડો ઉતરે છે અને પોતાના અભિપ્રાયને કેટલો ચોખ્ખો કરે છે, સ્પષ્ટ કરે છે. બાકી એક વખત તો ધ્યેય તો સાફ કરવું જ પડશે, કે બે જ ધ્યેય છે, અંદર પૂછે પોતાને, તારું ધ્યેય શું છે, બોલ તારું ધ્યેય શું છે, હજી તારે શું કરવું છે, ક્યાં જવું છે, સંસારમાં કે મોક્ષમાં? બે જગ્યા જવાની છે, ત્રીજી તો જવાની જગ્યા નથી, કાં જેવું સંસારમાં જાય ને કાં મોક્ષમાં જાય, ત્રીજું તો કોઈ સ્થાન નથી, ક્યાં જવું જ તારે? પછી તો એનું પરિણામ ઓટોમેટિક ધ્યેયને અનુસરે છે. આટલા આટલા ધર્મ સાધન કર્યા પણ સંસારનું ધ્યેય હતું એટલે પરિણામ એને અનુસર્યા. હવે જો ધ્યેય બદલશે તો પરિણામ એને અનુસરશે. સંસારના કાર્યમાં એ બધું જશે, એને એ બધું જ હલસો મારશે. શું સંસારના પ્રસંગો તોફાન છે, જેમ દરિયામાં તોફાન આવે. આપણે કાંઠા બાજુ હલસો મારવાનો કે મધદરિયે જવાનો? તોફાન તો મધદરિયે ખેંચી જ જાય છે આપણને, એટલે હલેસો તો કાંઠા બાજુ જ મારવાનો, ભલે તોફાન હોય, હલેસો કાંઠા જવાનો જ મારવાનો. બસ પ્રયત્ન એ જ ચાલુ રાખવાનો છે, એક મોક્ષને વિશે જ પ્રયત્ન કરે, એ ભૂમિકા ન આવે ત્યાં સુધી ગાડી મોક્ષતાની શરૂઆત જ નથી ગણી ગુરુદેવે તો. વાસ્તવિક શરૂઆત જ ત્યાંથી ગણી છે. આગળ, જે જીવો મોહનિંદ્રામાં સૂતા છે તે અમુનિ છે. નિરંતર આત્મવિચારે કરી મુનિ તો જાગ્રત રહે, પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાદીને કોઈ રીતે ભય નથી, એમ શ્રીજીને કહ્યું છે. શ્રીજીને કહ્યું છે એનો અર્થ કે એમ અમારો જીન સ્વરૂપે આત્માનો અનુભવ બોલે છે. આમ તો પોતે જાતિ સ્મરણ જ્ઞાન ધારણ કરેલું એટલે જીન પરમાત્માના વચનો એમને સ્મરણમાં રહ્યા હોય તો એ કાંઈ ન બનવા યોગ્ય નથી. પણ શ્રીજીન આમ કહે છે એમ જ્યારે ભગવાનને વચ્ચે લાવે કોઈ પણ જ્ઞાની આચાર્ય કોઈ પણ, શું જીનાહા વદંતી ગાથાઓમાં એવી રીતે આવે, હું તો અત્યારે તો 2500 વર્ષ પહેલાં જીન બધા પૂરા થઈ ગયા, છતાં કેમ કહી શકે છે કે એમનો આત્મા અંદરથી એમ બોલે છે કે ભગવાન આમ જ કહેવા માગે છે? શું જેમ કે અન્ય મતના વચનો છે, હવે ભગવાનની ઋષભદેવ ભગવાનની વાણીમાંથી જ ફાંટા તો પડ્યા છે, પણ સમજણ છે તો ભગવાનનું તત્વ એણે કેટલા પ્રમાણમાં પકડીને પછી આભાસ થયો એ બે વાતને જુદી તારવી શકાય. તો ભગવાનનું વચન આમાં કહ્યું એમ તરત ખબર પડે. શું નાની હોય ભલે એ 2500 વર્ષ પહેલાં દિવ્ય ધ્વનિ પૂરી થઈ ગઈ છેલ્લા મહાવીર પરમાત્માને. આચારણનું પહેલું સૂત્ર છે. એડલ્ટ્રેશન તો ઘણું થયું છતાં પણ અમુક વચનો તો પરંપરાએ જે ચાલ્યા આવતા હતા એ રહી ગયા છે. એ સિવાય બીજા ભેળ્યા તો બીજા ભેળા એ ક્યાં અને મૂળ વચનો ક્યાં એ અત્યારે જ્ઞાની પુરુષને ખબર પડે. જેમ કે આચારણનું પહેલું સૂત્ર છે, એકમ જો એકમ જાણઈ સૌ શબ્દમ જાણઈ, જીન વચન છે, જીન વચન છે, એ જીન વચન છે, એમાં સ્વતા મર દિગંબર કાંઈ નથી, એ જીન વચન છે. શું એવા અમુક સંપ્રદાય ચાલે છે કે જેમાં ગુરુ મહિમા પાર વગરનો છે? શું ભગવાન તુલ્ય ગુરુને મૂકે છે? ગુરુ ગોવિંદ દોનો ખડે કે સુકો લાગુ ભાઈ, બલિહારી ગુરુ રાજ કી જીને ગોવિંદ દિયો બતાય. એ મૂળ વાત તીર્થંકર દેવની છે, પછી એ લોકોએ પકડી છે. મૂળ વાત તીર્થંકર દેવની છે, એ મૂળ વાતને જુદી પાડી શકાય ક્યારે? કે જ્ઞાની એમ કહે છે કે જીન શ્રીજી નામ કહે છે, એ કહી શકે છે કે શ્રીજીન આમ કહે છે, શું એમ શ્રીજીને કહ્યું છે, એ પોતાના આત્માને સાક્ષીએ એ વાત એ કરી શકે છે. તો શું કીધું કે ભલે કોઈએ દીક્ષા લીધી હોય ને મુનિપદ ધારણ કર્યું હોય તો પણ જે જીવને દર્શન મોહ વર્તે છે તે દર્શન મોહ રૂપી નિંદ્રામાં સૂતેલા છે, એટલે આત્મામાં જાગ્રત નથી. એ શુભ ભાવમાં જાગ્રત છે અને શુભ ભાવ અનુસાર ચાલતી મન વચન કાયાની ક્રિયામાં જાગ્રત છે, જે યમ નિયમ સંયમ વ્રત વગેરેની હોય તેમાં. એ આત્મામાં સૂતા છે એવો શ્લોક એક ગીતામાં આવે છે કે જે મુનિઓને રાત્રિ છે તે સંસારીઓને માટે દિવસ છે, અને જે સંસારીઓને માટે રાત્રિ છે તે મુનિઓને માટે જાગવાની દિવસ છે. યાની શામ જાગૃતિ મુનિ હે, એવી રીતે આવે છે. શું યશ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને હે, તેથી બધું કંઠસ્થ થઈ ગયેલું. શું યશ્યામ જાગૃતિ ભૂતાની, જ્યાં સંસારી જીવો જાગે છે, સા નિશામ પશ્યતો મુને હે, એ મુનિઓને રાત્રિ છે. યા નિશામ, જ્યાં જ્યાં જે લોકોની જાગૃતિ છે હું ત્યાં મુનિઓ સૂતા છે. એટલે મોહની અંદર જે સૂતા છે તે બધા અમુનિ છે. એ બધી વાત મૂળ સૂત્રોની અન્ય મતોમાં પણ રહી ગઈ હોય, એ બધા જીનવચન છે. જે જીવો મોહનિંદ્રામાં સૂતા છે તે અમુનિ છે, ભલે એ મુનિપદ ધારણ કરેલું હોય તો પણ તે મુનિ નથી. નિરંતર આત્મવિચારે કરી મુનિ તો જાગ્રત રહે, મુનિ હોય એ તો આત્મવિચારમાં, આત્મકલ્યાણના વિચારમાં સતત જેની જાગૃતિ, નિરંતર જાગૃતિ છે એ મુનિ છે. ભલે પછી એને મુનિવેશ ન હોય તો પણ એ ખરેખર એ મુનિ છે. હા, જ્ઞાનીને જ્ઞાનીને મુનિ કહે છે ઘણી વાર, જ્ઞાનીને પણ આચાર્યો ઘણી વાર મુનિ કહી દે છે. શું સમયસારમાં આવે છે, એવી બધી ગાથાઓ આવે છે. અને મુનિઓને તો સિદ્ધ કહે છે. મુનિઓને મુનિ કહેવું એ તો સાધારણ વાત છે. મુનિઓને તો હાલતા ચાલતા સિદ્ધ કહે છે, અથવા એને મોક્ષ તત્વ કહ્યું અમૃતચંદ્રાચાર્ય, મોક્ષ તત્વ એમ કહ્યું. પ્રમાદીને સર્વથા ભય છે, આ બધાને લાગવું પડે છે. જે પોતાના આત્મકલ્યાણમાંના કાર્યમાં પ્રમાદ કરે છે. પ્રમાદ કરે છે એટલે શું કે આત્મકલ્યાણના વિષયના છોડીને બીજે રસ લે છે, એ એનો પ્રમાદ છે. એ સર્વથા ભય છે, એને પ્રમાદમાં પીડ્યો છે, એને કઈ ગતિ થશે એ પોતે પણ સમજી શકશે નહીં, અને અવશ્ય દુર્ગતિમાં જશે. માટે એને દુર્ગતિનો ભય, પરલોક ભય તો થવાનો થવાનો ને થવાનો, કેમ કે એને નિશંકતા નહીં આવે, વિશ્વાસ નહીં આવે કે મારી સારી ગતિ થશે જ. જ્યારે મુમુક્ષુની યોગ્યતા સુપાત્રતામાં એક એવી ભૂમિકા આવે છે કે એને પોતાને વિશ્વાસ આવી જાય છે કે હવે આ આત્માની દુર્ગતિ નથી, ક્યારે હવે મારી દુર્ગતિ થવાની, એને શંકા જ ન પડે, નિશંક થઈ જાય. એટલું તો નહીં, આગળ ચાલે તો મોક્ષના ભણકારા પણ અંદરથી આવે. એટલે પ્રમાદીને ભય છે, અપ્રમાદી છે જેને અંદરનું કામ ચાલ્યા કરે છે, આત્મકાર્ય જેને ચાલ્યા કરે છે, પછી ભલે ભૂમિકા અનુસાર ચાલતું હોય, તેને કોઈ રીતે ભય નથી, એને ભય થવાનો નથી, એને દુર્ગતિની શંકા થવાની નથી, એને પ્રતિકૂળતામાં હું દુઃખી થઈશ એવી શંકા થવાની નથી. નહીતર બધા જીવોને એ ભય થવાનો કે ભવિષ્યમાં પ્રતિકૂળતા આવશે ત્યારે શું, અત્યારે એનું પ્રોવિઝન કરવું જોઈએ કે ન કરવું જોઈએ, આ બધી ચિંતા અત્યારથી ચાલુ થઈ જવાની. જ્ઞાની ભવિષ્યની એક ક્ષણનો પણ વિચાર કરતા નથી અને અજ્ઞાની ભવિષ્યની ચિંતા કર્યા વિના રહી શકે નહીં. અજ્ઞાની અજ્ઞાનીનું લક્ષણ છે. એટલે અપ્રમાદીને કોઈ રીતે ભય નથી. જેને અંદરમાં પુરુષાર્થ ચાલે છે એને ભય નથી, એ નિશંક છે. એમ શ્રીજીને કહ્યું છે એટલે એ પરમ સત્ય છે. સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે. શાસ્ત્રમાં છ દ્રવ્ય સંબંધી, નવ તત્વ સંબંધી ગમે તેટલો વિસ્તાર કરવામાં આવે છે, ગ્રંથ ગ્રંથો ભરેલા છે, પણ એ બધાની પાછળ, એ બધું જાણવાની પાછળનો હેતુ એ આત્મજ્ઞાન કરવાનો છે. જો આત્મજ્ઞાન ન થાય તો હજારો શાસ્ત્રો વાંચ્યા પછી કે થોડા શાસ્ત્રો વાંચ્યા પછી પણ જો આત્મજ્ઞાન ન થાય તો સર્વ પદાર્થના જ્ઞાનનું એટલે જેટલું જાણ્યું તે બધાનું નિષ્ફળપણું છે, કોઈ સાર્થકપણું ન રહ્યું. થોડા ટાઈમ માટે ઇન્ફોર્મેશન કલેક્ટ કરી એ જ્ઞાન સૂક્ષ્મ જ્ઞાન છે, પાંગળું છે બિચારું, એને નાશ થતા વિસ્મૃત થતાં વાર લાગશે અને એ કટાઈ જવાનું છે. જેમ ભણેલું કટાઈ જાય છે કે નહીં, એમ આ શાસ્ત્ર ભણતર છે, કટાઈ જવાનું અથવા વિસ્મૃત થતા વાર નહીં લાગે. શાસ્ત્ર તો એમ કહે છે કે આપણા જીવે અનંત કાળમાં અંગ પૂર્વનું જ્ઞાન અનંત વાર કર્યું છે. કેટલું? 11 11 અંગ સુધીનું છે. કઈ અત્યારે કઈક યાદ છે? કઈ અરે કોઈ ગાથાના અર્થે ના આવડે, સામાન્ય ગાથાના અર્થ ના આવડે. અંગ પૂર્વનું જ્ઞાન કરી ચુક્યા છે, બધું નિષ્ફળ જાય છે. જો આત્મજ્ઞાન ન થાય તો બધું નિષ્ફળ જાય છે, અને આત્મજ્ઞાન થાય તો કેવળ જ્ઞાન સુધી જીવ અલ્પકાળમાં અસંખ્ય સમયમાં પહોંચી જાય છે. સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે, અને જો આત્મજ્ઞાન ન થાય તો સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળપણું છે. આમ કહેવા પાછળ કૃપાળુદેવનો આશય અને તાત્પર્ય એ છે કે સત્સંગ સ્વાધ્યાયમાં તારું પ્રયોજન એક આત્મજ્ઞાન કરવા ઉપર જ હોવું જોઈએ. એકવાર રાત્રિ ચર્ચામાં ગુરુદેવને એક હિન્દી ભાષી ભાઈએ પ્રશ્ન કરેલો, મારી ઉપસ્થિતિ હતી. મહારાજ, આત્માનુભવ કેસે કરના? અનુભવનો પ્રશ્ન કરેલો સીધો. આત્મા કા અનુભવ કેસે કરના? સીધો ડાયરેક્ટ પ્રશ્ન પૂછો. દેખો, ત્યાં તો દૂસરા વિષય ચાલતા નહીં હે. ગુરુદેવની વ્યાખ્યાનમાં તો બીજો વિષય ચાલે નથી. હવે તમારે શું કરવું એ સવાલ છે. અહીંયા તો એક જ વાત ચાલે છે. તો કે તમને પોતાને, પછી ગુજરાતીમાં બોલતા હતા ગુરુદેવ, કેમ કે વાત થોડીક કાઠિયાવાડી ભાષામાં બરાબર આવે એવું હતું, એટલે કે તમારે પોતાએ અનુભવ કેવી રીતે થાય એના જ પાયા ગોતવા. શું આ જરા ઇડિયોમેટિક લેંગ્વેજ છે કાઠિયાવાડી, શું કહાવત જેવી વાત હે. અનુભવ થાય કેમ થાય, મને આનો આવો અનુભવ કેમ થાય એના જ પાયા ગોતવા. પાયા ગોતવા એ માર્મિક વચન છે. એટલે શું છે કે તમારું, તમારી નજર, તમારું ધ્યાન, તમારું લક્ષ, મને અનુભવ નથી થતો અને મને અનુભવ થાય એવી વાત કેવી રીતે આવે છે મને લાગવું પડે એવી, એ વાત તમે એની શોધમાં એ પાયા તમે ગોતતા રહ્યો છો સાંભળતી વખતે. તો તમે એ કામે કામે લાગશો, સાંભળીને એ કામે લાગશો, સાંભળીને એ કામે લાગશો, અનુભવ સુધી પહોંચશો. એવી વાત કરી છાયા કે સર્વ પદાર્થના સ્વરૂપને જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું તે છે. એટલે એ આત્મજ્ઞાન મારે કરવું છે, આત્માનુભવ કરવો છે, એ લક્ષ્ય જ મારે જે કાંઈ સમજવું છે તે સમજવું છે, સાંભળવું છે તે સાંભળવું છે, અને વાંચવું છે તે વાંચવું છે, અને વિચારવું છે તે વિચારવું છે, પૂછવું છે તે પૂછવું છે, અને કહેવું છે તે કહેવું છે. બધામાં સળંગ એક વાત, શું નહીતર બધું નિષ્ફળ જશે. જે કાંઈ તમે પ્રવૃત્તિ કરશો એ બધી નિષ્ફળ જવાની છે. જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ પ્રગટે. એટલે એમ કે છે કે જેટલું તમારા આત્માના અનુભવની તારતમ્યતા વિશેષ એટલી આત્મશાંતિ વિશેષ. આત્મસમાધિ એટલે આત્માની શાંતિ, કેમ કે સમાધિમાં શાંતિનો અનુભવ છે. તો જેટલું આત્મજ્ઞાન તેટલી આત્મસમાધિ પ્રગટે, એટલી આત્મશાંતિ પ્રગટે. ક્વોલિટી નહીં, ક્વોન્ટિટીની વાત છે અહીંયા. ક્વોલિટી તો એક જ છે, ચોથા ગુણસ્થાનથી માંડીને કેવળ જ્ઞાન પર્યંતની આત્મજ્ઞાનની ક્વોલિટીમાં બે વાત નથી, એક જ પ્રકાર છે. અહીંયા જેટલું એટલે તારતમ્યતા વિશેષ, જેટલું તમારું સ્વસંવેદન વિશેષ એટલી આત્મશાંતિ પણ વિશેષ. કોઈ પણ તથારૂપ જોગને પામીને જીવને એક ક્ષણ પણ અંતર્ભેદ જાગૃતિ થાય તો તેને મોક્ષ વિશેષ દૂર નથી. હમણાં આપણે આ વિષય ઉપરનો સ્વાધ્યાય જે મુંબઈમાં રાકેશ મહેને ત્યાં ચાલ્યો હતો એ સ્વાનુભૂતિ પ્રકાશમાં આવી ગયો છે. એટલે ત્યાં સ્વાધ્યાય અર્થે જવાનું થયું ત્યારે પૂછ્યું ભાઈ શું લેવું છે સ્વાધ્યાયમાં. એટલે એમણે પોતે આ એક જ વાક્ય આપ્યું કાઢીને, 579માં વચ્ચે આ વાક્ય છે એના ઉપર સ્વાધ્યાય થાય. બહુ માર્મિક વચન છે. મુમુક્ષુ જીવને પણ મોક્ષ વિશેષ દૂર નથી એવો કોઈ યોગાનુયોગ બને છે એને કૃપાળુ દેવે નીચે આત્મયોગ કહ્યો છે. આત્મયોગ શબ્દ એ સમાસ છે, ભાષાની દ્રષ્ટિએ સમાસ એટલે વચ્ચે કોઈ શબ્દનો સમાવેશ કરી નાખ્યો હોય એને સમાસ કહે છે. જેમ કે આપણે ઉપર આત્મવિચાર આવી ગયો શબ્દ, શું કે આત્મવિચાર નો અવકાશ થાય એવું પાંચ મિનિટી છે અથવા બીજા પેરેગ્રાફની બીજી લીટી છે. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર, આત્મવિચાર એટલે આત્મકલ્યાણનો વિચાર, વચ્ચે કલ્યાણ શબ્દ સમાયેલો છે. એમ આત્મયોગ એટલે આત્મકલ્યાણકારી યોગ, એને એવો એને આત્મયોગ કહ્યો છે એમણે નીચે. તો કે એવો આત્મકલ્યાણકારી યોગ એવો એમને પોતાની ભાષામાં તથારૂપ યોગ કહ્યો છે. એવો એટલે આત્મકલ્યાણકારી એવો તથારૂપ યોગ કોઈ પણ પ્રકારે કોઈ પણ વખતે જો જીવ પામે એટલે પ્રાપ્ત કરે અને એના ફળ સ્વરૂપે એને અંતરથી આત્મા જાગૃત થઈ જાય, મિથ્યાત્મની કોઈ એક પરિણતિને ભેદીને, કોઈ એક સ્તરની પરિણતિને ભેદીને મિથ્યાત્મ એટલું પાતળું થાય અને આત્મા અપૂર્વ જાગૃતિમાં એવો આવે કે એને પોતાને પણ એમ લાગે કે આવી આત્મજાગૃતિ મારા વિશેની મને મારી જાગૃતિ અનંતકાળમાં પૂર્વે ભૂતકાળમાં કદી આવી નથી. ભલે અનંત ભૂતકાળ કેવી રીતે ગયો એનું એની પાસે જ્ઞાન નથી, તો પણ એવું જ્ઞાન થાય મુમુક્ષુની ભૂમિકામાં, તો પણ એવું જ્ઞાન થાય. અંતર્ભેદ જાગૃતિ આવે ત્યારે, અને એવી જાગૃતિ આવે ત્યારે સમજવું કે મોક્ષ હવે વધારે એને દૂર નથી. આપણે લઈએ વિસ્તારથી લેવું છે, આ વાક્ય ઉપર તો એમને એમ કઈ નહીં છોડી દઈએ. હજી તો 20 મિનિટ છે આપણી પાસે, નહીતર કાલે લઈએ, પણ એમને એમ આગળ નહીં ચાલીએ. કોઈ પણ તથારૂપ યોગને પામીને, હવે ત્યાંથી આપણે શરૂ કરીએ કે આત્મકલ્યાણકારી એવો જે યોગ છે એ યોગ કેવો છે, કે જીવને અંતરથી આત્મકલ્યાણની ભાવના થાય. ખરેખર હવે આ આત્માએ આત્મકલ્યાણ કરી લેવું છે, એવું એને ભાષા કરે કે આ મનુષ્ય દેહ બહુ દુર્લભ છે, અનંત કાળે પણ દુર્લભ એવો મનુષ્ય દેહ આવ્યો છે, અને નક્કી મારા આત્મકલ્યાણ માટે જ આવ્યો છે, નહીતર મને આવો વિચાર ન આવત. કેમ કે સંસારમાં તો બીજી ઘણી ઝંઝટો છે અને ઘણી મહત્વાકાંક્ષાઓમાં જીવ અટવાય છે, અથવા ઉદયમાં એવો અટવાય છે કે એને આત્મકલ્યાણ સૂજે નહીં. શું? કેમ કે ઉદયમાં એકત્વ એટલું બધું છે કે આત્મા એ આત્મા થઈ પડ્યો છે એટલે બીજું સૂજે જ નહીં. પણ કોઈ કોઈ હળુકર્મી જીવને, જેનું હોનહાર સારું છે એવા જીવને, ભવિષ્ય ઉજ્જવળ છે એવા જીવને એવું ભાસે છે કે મારે આ દુર્લભ મનુષ્ય ભાવમાં હવે મારું આત્મકલ્યાણ કરવું જ જોઈએ, નહીંતર ફરી ફરીને આવો અવસર મને કદાચ ન મળે, આવી તક ન મળે. એને પહેલો વિચાર એ આવે છે કે આત્મકલ્યાણ કેવી રીતે કરવું એના જાણકાર કોણ છે. એ જાણકાર વિના અજાણ્યોને આંધળો સરખો છે, ભૂલો જ પડવાનો, બીજું કાંઈ થવાનું નથી, અને મારે એ મફતનો વધારાનો પરિશ્રમ કરવો નથી, માટે એના જાણકારને હું શોધું. 3-4 દિવસ પહેલાં આ વાત ચાલી હતી. શોધું એટલે કેવી રીતે શોધું? કે એકવાર મને એમ કોઈ કહે કે હાથમાં પાતાળ તમારે જવું પડશે, તો જવાની તૈયારી અભિપ્રાયમાં હોય, ને હાથમાં આસમાને જવું હોય તો તૈયારી હોય. ખાલી મુંબઈથી ભાવનગર કે કલકત્તાથી ભાવનગરની વાત નથી. શું? અભિપ્રાયમાં પૂરી તૈયારી હોય. કેમ કે આ સામાન્ય બુદ્ધિ કોઈ પણ માણસને હોય છે. જીવને રોગ થાય, ખબર ન પડે એવો રોગ થાય, દર્દ એવું હોય કે પોતે સમજી ન શકે કે આ કેમ થાય છે, પણ દર્દ ઘણું હોય, એ શું કરે? હાથે દવા કરવાની મહેનત કરે, બેવકૂફ હોય, કરે એવું મૂર્ખ હોય, ડૉક્ટર પાસે જ જવાનો. ભરવાડ હોય તો ડૉક્ટર પાસે જવાનો. ભરવાડમાં જાજી બુદ્ધિ નથી હોતી, એટલી દાખલો લઈ જશે, એ સીધો ડૉક્ટર પાસે જવાનો, વૈદ પાસે જવાનો. અને અત્યારે તો સ્પેશિયાલિસ્ટ છે કે ભાઈ છાતીનો દુખાવો થાય એટલે કાર્ડિયોલોજીસ્ટ પાસે જવાનું, અને પગ ભાંગ્યો હોય તો ઓર્થોપેડિક સર્જન પાસે જવાનું. જે જાતની તકલીફ થઈ હોય એના નિષ્ણાત પાસે માણસ જાય છે, અને એ પહેલાં એનું પુસ્તક વાંચવા બેસે કે મેડિકલ સ્ટોરમાં જઈને એની દવા માગે ભૂલ છે. એટલે ડૉક્ટર પાસે જ જવું જોઈએ, અને ડૉક્ટરની સૂચના પ્રમાણે જ ટ્રીટમેન્ટ કરવી જોઈએ, સરેન્ડર થઈને. આ તો ભવરોગ છે, અનાદિનો ક્રોનિક છે અને ભયંકર છે. એટલે ઓછામાં ઓછી બુદ્ધિવાળાને પણ પહેલો વિચાર આવે કે આ વિષયનો તજજ્ઞ કોણ છે, જાણકાર. એ સિવાય હું ભૂલો પડી જઈશ, મને ખબર નથી હું કેવી રીતે ક્યાં પગલું માંડીશું, પહેલું કદમ હું ક્યાં ભરીશ. એટલે એને એ શોધે અને જો ખરેખર એવી ભૂખ પૂર્વક એને શોધે તો એને એ મળે, ન મળે એવું નથી બનતું, એવી આ જગતની કુદરતી વ્યવસ્થા છે. એમ પોતાને આટલી ભૂખ આટલી ગરજ ઊભી થઈ હોય અને સત્પુરુષનો યોગ થાય, જ્ઞાની પુરુષનો કોઈ પણ સજીવન મૂર્તિનો યોગ થાય, ત્યારે એને આત્મકલ્યાણકારી યોગ ગણ્યો છે, એને આત્મયોગ ગણ્યો છે. એવો તથારૂપ યોગને પામે ત્યારની વાત છે. ભૂખ વગરનો ભોજન છે એ નકામું છે. એટલે આવી ભૂખ લાગી હોય અને યોગ થાય, અને પોતાની જરૂરત લાગી હોય ને યોગ થાય, ત્યારે એને તથારૂપ યોગ કર્યો છે. અને એવા યોગને પામીને ત્યારે એને બરાબર એમની વાત પરિણમવાનો, ગ્રહણ કરવાનો, અંદર ઉતારવાનો તૈયારી હોય છે, નહીતર તૈયારી નથી હોતી. બહુ સારો દ્રષ્ટાંત, જીવંત દ્રષ્ટાંત સોગાનીજીનો છે. સોગાનીજી જન્મે દિગંબર હતા, દિગંબર શાસ્ત્રો વાંચ્યા, પોતાની મેળે પણ વાંચ્યા અને વિદ્વાનને રાખીને પણ વાંચ્યા, પેઢ વિદ્વાનને બોલાવીને. આર્થિક સ્થિતિ સારી નહોતી પણ પોતાની જિજ્ઞાસા બહુ હતી, એટલે વિદ્વાનને બોલાવીને એને ખર્ચો આપીને પોતે એની પાસે સમજવાનો પ્રયત્ન કર્યો. પોતે પણ ખૂબ વાંચ્યા. ખૂબ વાંચ્યા એટલે કેમ વાંચ્યા કે દુકાને બેઠા બેઠા શાસ્ત્ર વાંચતા હોય ને ઘર આગાવે એટલું માણસને કીધું પતાવ હું વાંચું છું, ઊભા ન થાય એ ગ્રાહકને પતાવવા ઊભા ન થાય, એને એ ચિંતા ન થાય કે ગ્રાહક વ્યૂ જશે ને માણસને નહીં ફાવે તો. ને પછી કંઈ આર્થિક સ્થિતિ એવી સારી નહીં, બહુ સાંકડી આર્થિક સ્થિતિમાં એટલી લગ્ની હતી એમને. ખૂબ શાસ્ત્રો વાંચ્યા, ધ્યાનના યોગના ખૂબ પ્રયોગો કર્યા, કલાકો સુધી ધ્યાનમાં બેસ્યા, મકાનની છત ઉપર વ્યા જાય એકાંતમાં રાત્રે, અને રસ્તો મળે નહીં મૂંઝાય એટલે આખી રાત આંટા મારે, માથું ઠેકાણે ન રહે, આંટા મારે અગાશીમાં આખી રાતભર આંટા મારે, રસ્તો મળે નહીં પોતાની મને મળે કેવી રીતે, આ તો અંતર્મુખનો સૂક્ષ્મ માર્ગ છે. પછી એમ થયું કે જિનેન્દ્રની પૂજા કરવી, છ છ કલાક પૂજા કરે, પરોડીએ 4 વાગે ઉઠીને જાય જે દેરાસર, 10 વાગે બહાર નીકળે, 6 કલાક, 4 ને 6 6 કલાક પૂજા કરે, બધું કરી જોયું. આપણે એમના જીવન પરિચયમાં એ બધી વાત નાખી છે. માર્ગ ન મળ્યો તે એમાં આત્મધર્મ ગયું. કુદરતી આત્મધર્મના કંઈ ગ્રાહક તો હતા ને, હિન્દી આત્મધર્મ એ વર્ષમાં શરૂ થયો, 2002 કે 2003માં શરૂ થયો, 2000 સાલમાં ગુજરાતી આત્મધર્મ શરૂ થયું, 2-3 વર્ષે હિન્દી પ્રકાશન શરૂ થયું. ત્યારે પ્રચાર અર્થે એટ રેન્ડમ જેના જેના કોઈના સરનામા મળે તો કે મોકલો ત્યાં, આપણે એક નકલ મોકલો ફ્રી ઓફ ચાર્જ. હા, સીધી 4 અના હતા એક નકલના, 3 રૂપિયામાં વાર્ષિક લવા જેમ હતો, એક નકલના છૂટક નકલના 4 અના. એક નકલ એમને ફ્રી ઓફ ચાર્જ ગઈ, એમાંથી એમને હવા આવી, આત્મજ્ઞાનની ગંધ આવી, એમને જે જોતું હતી આત્મશાંતિ એની શાંતની શાંતિની હવા આવી, શાંતિ ન આવે ઠંડી હવા આવી, જળાશય આ બાજુ લાગે છે, બળબળતા ઉનાળામાં ઠંડી હવા કેમ આવી આ બાજુથી, એ બાજુનો પવન થયો, ક્યાંક અહીંયા પાણી હોવું જોઈએ, આવી ગયા સોનગઢ. અજાણ્યા પ્રદેશમાં કોઈ દિવસ કાઠિયાવાડમાં નહીં આવેલા, એ અજાણ્યા ગામડામાં આવ્યા, કાઠિયાવાડના એક ઇન્ટિરિયરમાં આવી ગયા. શું અજાણ્યા પ્રદેશમાં અજાણ્યા માણસોની વચ્ચે અજાણી ભાષાવાળા વચ્ચે, ગુજરાતી ભાષા નહોતા જાણતા પણ ભાવ તો બે ત્રણ મહિનાનું બાળક પણ પકડી લે છે. ત્રણ મહિનાનું બાળક ગોળિયામાં સૂતું હોય તો એ ભાવ પકડે છે, એની માનો હાથ વર્તે છે, બીજા તેડે ને એની મા તેડે એમાં ફેર પડી જાય. ભાવને પકડવા બેઠા હતા એ તો. પણ કેવી જિજ્ઞાસા લઈને આવ્યા હતા ને કેવી લગ્ન લઈને આવ્યા હતા, ફાટ ફાટ. એક દિવસમાં ભાવ પકડી લીધો ને એક દિવસમાં પરિણમન પકડી લીધો. પ્રત્યક્ષ યોગે ગુરુદેવની પરિણતિને ઓળખી, એટલી નિર્મળતા થઈ ગઈ હતી લગ્નને કારણે, જિજ્ઞાસાને કારણે, ભાવનાને કારણે. મિત્ર કોઈ અજાણ્યા માણસ વચ્ચે અજાણ્યા ક્ષેત્રમાં આવે નહીં, અને આવે એવી પરિસ્થિતિ નહીં, આર્થિક પરિસ્થિતિ એવી બિલકુલ નહીં. આત્મજ્ઞાન થયા પછી દુકાન બંધ કરવાનો મારો આવેલો અને કમાવા માટે કલકત્તા જવું પડ્યું. આ પરિસ્થિતિ તો પાછળથી બનેલી છે, એટલે પહેલેથી પરિસ્થિતિ સારી નહીં. કુટુંબ મોટું, કુટુંબને ભરણ પોષણનો ખર્ચ મોટો અને એની કોઈ વ્યવસ્થા નહીં, એવી પરિસ્થિતિમાં આત્મજ્ઞાન કર્યું છે અને થઈ શકે છે એનો એ પુરાવો છે. એક પ્રવચનમાં ગુરુદેવને ઓળખ્યા, ભેદ જ્ઞાનનો વિષય ચાલ્યો, જ્ઞાન ને રાગ જુદા છે. ગુરુદેવને પરિણમતા જોયા, કહેતા તો બધા એ સાંભળ્યા હતા પણ એમણે પરિણમતા જોયા, એની નજર હતી નિર્મળ. ગુરુદેવને ઓળખ્યા, પહેલું સંકિત થયું, વિચારે ચીડ્યા, ગોલનમાં ચીડ્યા, બીજું સંકિત થયું, ધ્યાનમાં ચીડ્યા, ત્રીજું સંકિત થયું. 24 કલાકમાં એક રાતમાં 3-3 સંકિત કરીને ઉઠ્યા. શું બતાવે છે? કોઈ પણ તથારૂપ યોગને પામીને. આ તો ભલે એટલે સુધી નો જીવ પહોંચે પણ એક ક્ષણ પણ અંતર્ભેદ જાગૃતિ થાય, એ ક્ષણથી પછી ચાલુ રહેવાની જાગૃતિ, પછી એમને ક્ષણ પછી વહી જવાની છે એ વાત નથી. અહીંયા કોઈ એક ક્ષણે અંતર્ભેદ જાગૃતિ થાય એટલે અંતર્ભેદાય. જીવની જે મિથ્યાત્મની પરિણતિ, અજ્ઞાનની પરિણતિ છે એ આડી આવે છે, આગળ વધવામાં આડી આવે છે. ઘણી ઈચ્છા હોય પણ આગળ જીવ નથી વધી શકતો, એનું કારણ પોતે ન સમજી શકે, એવી પરિસ્થિતિ કેમ હોય છે કે જીવે વિપરીત પરિણામો કરીને એ વિપરીતતાના થરના થર ગંજ ખડકેલા છે અને ખબર નથી કેટલા ખડક્યા છે. અત્યારે એવો વિષય કશે એના પરિણામ ન હોય, અત્યારે સત્સંગ કરે, સ્વાધ્યાય કરે અને કોઈ ખાસ વ્યવસાય પ્રવૃત્તિ આદિ ન હોય શું, પણ કાંઈ કામ ન થાય એનું શું કારણ, પુરુષાર્થ ન ઉપડે એનું શું કારણ, અંદર સૂજ ન આવે એનું શું કારણ, અંદર પરિણતિ પડી છે. એ ભેદાય આવા તથારૂપ યોગને પામીને એ અંતર્ભેદ થાય, અંતર ભેદાઈ જાય એનો, અને કોઈ અપૂર્વ જાગૃતિ આવી જાય. એવી અપૂર્વ જાગૃતિ આવે કે એને પોતાને જ એમ ભાસે કે આવી આ જાગૃતિ કદી કોઈ દિવસ ભૂતકાળમાં આ જીવને આવી નહીં હોય, અને હવે એને મોક્ષનો ભણકાર આવે છે અંદરથી કે હવે મને મોક્ષ વિશેષ દૂર નથી. 76મા પત્રમાં કૃપાળુ દેવે એમ કહ્યું કે એક સત્પુરુષને શોધ, આવી રીતે આવી તૈયારી લઈને સુગાની દીધી, એક સત્પુરુષને શોધ, સર્વભાવ અર્પણ કરી દઈને વર્તો જા, એટલે તારા બધા અભિપ્રાયને અર્પણ કરી દેજે, હું તો અભિપ્રાયની ક્યાંય પકડ રાખીશ એને, પછી મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. પણ એ તો એમને ખાતરી હતી કે આ મોક્ષ લેવા આવવાનો જ નથી, કેમ કે એને પોતાના જ અંદર અંદરથી ભણકાર આવવાનો છે કે હવે મારો મોક્ષ કાંઈ દૂર નથી, એટલે કાંઈ મોક્ષ માગવા આવવાનો નથી, આપણે ગેરંટી દેવામાં જાય હું. હા, ગેરંટી એટલે આપે છે કે એમને ખાતરી છે કે આટલું કરે એ તો છૂટી જવાનો છે, ને એ પોતે છૂટી જવાનો છે ને એને ખબર પડવાની છે, પછી મારે ક્યાં કહેવાનું રહેશે, એ આવવાનું નથી મારી પાસે કે સાહેબ તમે કીધું એમ મેં કર્યું મોક્ષ મળતો નથી, હવે હું તમારી ગેરંટીનું શું છે? એ વાત એને આ સુધી આવવાની પછી એનો પુત્ર તો આયુષ પૂરું કરીને સ્વર્ગમાં જશે કંઈ ખબર નહીં રહે, કોની પાસે જાય, પણ જવાની જરૂર રહેતી નથી એમ કેવું છે. શું પરિણતિ ભેદાય છે ત્યારે શું થાય છે કે એક ચમત્કારિક રીતે જીવની યોગ્યતામાં ફેર પાવે છે, ફેર પડી જાય છે. પોતાને આત્મકલ્યાણની અંતરની ભાવના ઉઠે, અંતરની લગ્ની લાગે, બેનશ્રીની ભાષામાં એ વાત છે, અંતરથી લગ્ની લાગે અને એને એ ભાવના સાર્થક થાય એવા જ્ઞાની પુરુષનો યોગ થાય. શું ત્યારે એ સમાગમથી એને પોતાને એ યોગ્યતાની પ્રાપ્તિ થાય છે કે એનું અંતર ભેદાય છે. એમના વાણી વચને વચને અંતર ભેદાય છે, એને પોતાને ખબર પડે છે કે અંતર ભેદાય છે. મારી જે બીજી વાતો હતી એ ભેદાતી જાય છે, છેદાતી જાય છે. હવે શું એવી રીતે એને વચનની પ્રતીતિ આવે છે, આજ્ઞા રુચિ ઊભી થાય છે, પ્રછંદ નિરોધ ભક્તિ ઊભી થાય છે, એ રીતે એ ઓળખાણમાં ચિહ્નો બધા ઊભા થાય છે. એનું અંતર ભેદાઈને પોતાને જ ખબર પડે છે કે આ મારા અંતરને સ્પર્શે છે આ વાત. શોક